તારીખ 6/7/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 971 અને 972 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 580 મૂળ કેસેટમાં અવાજ ખરાબ છે.
તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શન એ વિષય ઉપર જ્યાં સ્પષ્ટીકરણ છે કે સાતને એટલે સાત તત્વને જાણ્યા વિના આત્માની શ્રદ્ધા થતી નથી. એક જીવને જાણતા એટલે જીવના વિશેષો સહિત એક જીવને જાણતા એની શુદ્ધાશુદ્ધ પર્યાયોમાં સાતે તત્વો આવી જાય છે. શાસ્ત્ર વચન એવું પણ આવે કે એક આત્માને જાણ્યો તેણે સર્વ જાણ્યું. તો એક આત્માને જાણવા માર્ગ ઉપયોગને લગાવવો, પુરુષાર્થને લગાવવો, પણ ત્યાં એવો નિષેધ નથી કે હે ઉપાધિ તત્વને જાણ્યા વિના કોઈ સિદ્ધો આત્માને જાણે છે, અથવા કોઈ જીવને એવી રીતે શરૂઆત થતી નથી કે સીધું જ આત્મજ્ઞાન થાય અને એને અવસ્થામાંથી દોષ કાઢી અને શુદ્ધિ કરવાનો ભાવ ન હોય, હેતુ ન હોય, લક્ષ્ય ન હોય, એવી કોઈ જીવને શરૂઆત થતી નથી. એટલે શરૂઆતના વિષયમાં એક સૂત્ર સિદ્ધાંત એ છે કે પૂર્ણતાને લક્ષે શરૂઆત, એ પૂર્ણતાના લક્ષમાં સંપૂર્ણ શુદ્ધિ, પૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત કરવાનું જેનું લક્ષ્ય છે. અહીંયા લક્ષ્ય એટલે જેને એ સાધ્ય કરવું છે, સાધ્ય અપેક્ષા એ લક્ષ્ય છે. અહીંયા એવું જેનું ધ્યેય છે એને વાસ્તવિક શરૂઆત થાય છે. તો એમાં હે ઉપાધિ આવી ગયું, શુદ્ધિ ઉપાધિ છે, સમર નિર્ધામ મોક્ષ આવી ગયો. અશુદ્ધિ હે છે, એમાં આશ્રો બંધ પુણ્ય પાપ આવી ગયા. એમ સાતે તત્વનો વિષય વચ્ચે આવે જ નહીં કોઈ પણ પ્રકારે. કોઈને નામ ન આવડે તિરિયન ચાદીને એ બીજી વાત છે, પણ એ વિષય ન આવે વચ્ચે, અને કોઈને સીધું શુદ્ધાત્માનું જ્ઞાન થાય એમ બનતું નથી. એવી રીતે જેને શુદ્ધાત્માનું જ્ઞાન થયું, જેને આત્માની શ્રદ્ધા થઈ, એને સાત તત્વનો વિસ્તાર હો વા ન હો, પદ્ધતિસરનો એ પદ્ધતિનું બંધન એને નથી, એને પદ્ધતિનું બંધન નથી. પણ જે પોતાના ઉપયોગને અનેક પ્રકારે બાહ્ય પ્રયોજનમાં ભમાવે છે, બાહ્ય પ્રયોજનમાં જે અનેક પ્રકારે ઊંડા ઉતરીને પોતાના કાર્યની સિદ્ધિ માટે પુરુષાર્થ કરે છે, એવો જ્ઞાનનો ને વીર્યનો ક્ષોભ સમજેને છે, એવા જીવને તો એવું ફરમાવ્યું છે કે પદ્ધતિસર તારે આ વિષયને સમજણમાં લઈને અંતર્મુખ થઈને શુદ્ધાત્માને શ્રદ્ધા જ્ઞાન કરવા, એમ છે પદ્ધતિ. એટલે સાતને જાણ્યા વિના આત્માની શ્રદ્ધા થતી નથી, અને એક જીવને જાણતા, અહીંયા વિશેષો સહિતનો જીવ લીધો છે, એક જીવને એટલે અહીંયા જીવ સામાન્ય નથી લીધું, એક જીવને જાણતા સાત આવી જાય છે. એટલે અહીંયા સ્પષ્ટ કર્યું કે જીવ એકલો સામાન્ય નથી એમ કહી દીધું, પણ તેના વિશેષો સહિત છે. જ્ઞાન પ્રધાન વાત છે ને, એકલો સામાન્ય છે એ શ્રદ્ધાનો વિષય છે, એકલો સામાન્ય છે તે અવલંબનનો વિષય છે, પણ એના વિશેષોના જ્ઞાન પૂર્વક એ અવલંબન આવે છે. એમને એમ સીધું કોઈને અવલંબન આવતું નથી, એવો પૂર્વક્રમ હોવાથી કોઈ એ પૂર્વક્રમને ઉડાવીને એમ કહે કે નહીં અમારે સીધું આત્માનું સર્ધાન કરવું છે તો એમ બનતું નથી. એટલે પૂર્વક્રમ છે એ પણ એક નિયત પરિસ્થિતિ છે. જેમ મોક્ષનો પૂર્વક્રમ છે મોક્ષ માર્ગ, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, સમ્યક દર્શન, ત્યાર પછી ચારિત્રમાં આંશિક અથવા પૂર્ણ જે વીરતિ છે અને મુનિદશા આદિ છે, ત્યાર પછી સંપૂર્ણ શુદ્ધિરૂપ મોક્ષ થાય, એવો જ પૂર્વક્રમ છે. અને એ નિયત છે, અનાદિ અનંતે નિયત છે. કોઈ એમ કહે કે અમારે સમ્યક દર્શનનું કાંઈ કામ નથી, અમારે મુનિદશામાં કાંઈ જરૂર નથી, આત્મામાં અમે તો હવે એવા જામી ગયા છે કે બહાર નીકળતા નથી, એટલે અમારો તો મોક્ષ જ છે, એમ પણ કદી મોક્ષ થતો નથી. જે વિધિય કાર્ય થાય છે, આ તો વસ્તુ વિજ્ઞાન છે ને, આત્મ પદાર્થનું આ વિજ્ઞાન છે, એટલે જે વિધિય કાર્ય થાય છે તે જ વિધિય થાય છે. મોક્ષની પ્રાપ્તિ પણ જે વિધિય થાય છે એ વિધિય થાય છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ પણ જે વિધિય થાય છે એ જ વિધિય થાય છે. અનાદિ અનંત સર્વદ્રવ્ય ક્ષેત્રકાળ ભાવમાં એ સિદ્ધાંત અબાધિત રહે છે, ક્યારે પણ એમાં ફેરફાર થતો નથી. ગુરુદેવ દ્રષ્ટાંત આપતા કે શીરો ક્યારે બીજી રીતે થતો નથી, જ્યારે શીરો કરવો હોય ત્યારે એને લોટને ઘીમાં શેકીને પછી ગોળના પાણીમાં શીરો કરવામાં આવે છે. એ પ્રક્રિયાની અંદર કોઈ ફેરફાર કરે તો શીરો ન થાય, બીજું ગમે તે થાય પણ શીરો ન થાય. કોઈ કાળે ફેરફાર ન થાય, હજાર વર્ષ પહેલા પણ એમ જ બને ને હજાર વર્ષ પછી, હજારો વર્ષ પછી પણ એમ જ બને. એના ભાવ જોઈને આપે, બને પહેલા બને ત્યાં સુધી તો એને સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી જ આપે. પણ કોઈ એવો પ્રકાર પણ સંભવિત છે, અત્યંત વૈરાગી જીવ હોય જેના પરિણામ ક્યાંય સંસારના કોઈ પ્રપંચમાં લાગતા ન હોય અને મુનિ દીક્ષા અંગીકાર કરતા એના આત્માને સમ્યક દર્શન અને ચારિત્ર ધર્મ પણ પ્રાપ્ત થવાની સંભાવના જોતા હોય આપે. પણ એ કોઈને માટે લાગુ પડે છે, સર્વસાધારણ એ માર્ગ નથી. જે અત્યારે સામાન્ય થઈ ગયું છે, સામાન્ય થઈ ગયું છે એનું કારણ કે સમ્યક દર્શન દીક્ષા દેનારને નથી, અને દેનારને નથી એમને એને સમ્યક દર્શન કેમ થાય એની ખબર પણ નથી, અને એ એમ માનીને બેઠા છે કે અમે તો ચારિત્રવંત છીએ, સમ્યક દર્શન વિના પણ અમે, કે સમ્યક દર્શન નથી એમ એને મત માનતા નથી, સમ્યક દર્શન તો સામાન્ય છે અમારે, પણ એ ઉપરાંત અમે ચારિત્રવંત છીએ એમ ગ્રહિત મિથ્યા દર્શનમાં પડ્યા પડ્યા બીજાને દીક્ષા આપવાનો જે વિષય છે એ તો બિલકુલ અનધિકૃત છે. હજી તો પોતે દીક્ષા શિક્ષા લેવાનો પ્રકાર બાકી છે, ત્યાં બીજાને દીક્ષા દેવી એ તો બિલકુલ અધિકાર બહારનો વિષય છે. એટલે અત્યારે જે ચાલે છે એ તો બિલકુલ ગડબડવાળી વાત છે, એની સરખામણી થાય એવું નથી. પણ કોઈ કાળમાં કોઈ જીવને વિશે એવી સંભાવના છે, કેમ કે દ્રવ્યલિંગી વિવિધ નહીતર ન હોય. જો એમ ન થતું હોય તો દ્રવલિંગી મુનિ કોઈ હોય નહીં, તો દ્રવલિંગ ને ભાવલિંગ વચ્ચેની ચર્ચા જ સમાપ્ત થાય છે. દ્રવલિંગી મુનિ પણ હોય છે, જે દ્રવલિંગી મુનિ હોય છે નગ્ન દિગંબર પંચમાવ્રત 28 મૂળ ગુણના પાલન કરવા વાળા, તો કોઈને ભાવલિંગ આવવાનું બાકી હોય છે અથવા કોઈ નથી પહોંચી શકતા સમીર દર્શનાન ચારિત્ર સુધી, અને છતાં કસાયની મંદતામાં રહીને નવમી ગ્રીવત પર્યંત જાય છે, એવા પ્રકાર પણ ભજે છે, નથી બનતા એવું નથી. પણ વિચાર કરવાનો રહ્યો દરેકને પોતા માટે, ગમે તે પ્રકાર હોય, મને આત્મહિત અર્થે શું ઉપયોગી છે, મારે શું કામનું છે, મારે અંગીકાર કરવા યોગ્ય શું છે, આના ઉપર એનું લક્ષ્ય હોવું જોઈએ, પછી વાંધો નથી. બાકી જાણવાના અનેક પ્રકાર છે બધા. જીવ એકલો સામાન્ય નથી પણ તેના વિશેષો સહિત છે. અહીંયા જ્યાં તત્વાર શ્રદ્ધાનંદ થાપતું છે ત્યાં એકલો સામાન્ય નથી પણ એના વિશેષો સહિત છે એમ વજન આપે છે. જ્ઞાન કરાવવાની વાત છે. અવલંબનનો વિષય તો એકલો સામાન્ય જ છે, પણ જે અવિધિએ ચાલવા માગે છે અને નિશ્ચયના આભાસમાં ચાલ્યો જાય એવું દેખાય છે, ત્યારે જીવના વિશેષોને પણ જોરથી સ્થાપવામાં આવે છે. એને એ દવાની જરૂર છે, તો એ સ્થાપવામાં આવે છે. થાય જ નહીં ને, કેવી રીતે થાય? વિશેષનું જ્ઞાન ને વિશેષની અંદર મારે નિર્દોષ થવું છે, સર્વશુદ્ધ થવું છે, પૂર્ણ શુદ્ધ થવું છે, અને એક દોષનો કણ પણ મારે ન જોઈએ એ અભિપ્રાયમાં આવ્યા વિના ને એ ધ્યેયમાં આવ્યા વિના સીધું સામાન્યનું નિર્દોષ સ્વતત્વનું નિજ તત્વનું સીધું અંતર્મુખી જ્ઞાન પ્રગટે એવું બનતું નથી. કેમ કે એ પદાર્થ જ ભાસતો નથી. જે ભૂમિકાના જ્ઞાનની નિર્મળતા છે એ અહીંયા થાય છે, નિર્દોષતાની ભાવનામાં થાય છે, પૂર્ણતાની ભાવનામાં થાય છે. હવે એ ભાવનામાં આવે નહીં ત્યાં સુધી એને અનાદિનો જે મતિ દોષ છે એનું જે જ્ઞાન દર્શન હોવો અને રાગાદિથી રંજિત છે એ મલિન જ્ઞાન દર્પણમાં પોતાનું જ સ્વભાવ સ્વરૂપ પ્રતિભાસતું નથી, જ્ઞાનને પોતાનો જ સ્વભાવ ભાસતો નથી. એને ભાષણ ન થાય અને અવલંબન થાય એ વાત ક્યાં રહી? પછી ભાષણ થતું નથી, એ તો અવલંબનમાં આવવાનો તો એને સવાલ નથી પૂછ્યો, એમ છે. એટલે એ નથી થતું. એટલી ચોક્કસ પ્રકારની પરિસ્થિતિ છે. જીવ એના વિશેષો સહિત છે. સાતમા અધિકારમાં જ્યાં નિશ્ચયાભાસીનો વર્ણન લીધું છે ત્યાં એને પર્યાયને ઉડાવે છે ખોટી રીતે અવિધિએ. એને ત્યાં એમ થાય પૂછે છે, તું દ્રવ દ્રવ દ્રવની વાત કરે છે પણ દ્રવનું તને જ્ઞાન છે? દ્રવ શું ચીજ છે? અનાદિ અનંત પર્યાયોનો પિંડ તે દ્રવ છે એમ કહી દીધું ત્યાં રોડરમલજીએ. શું કહ્યું? દ્રવ તો શું છે કે અનાદિ અનંત જે પર્યાયો થાય એનો પિંડ દ્રવ છે, એ સિવાય શું બીજું છે તને ખબર છે? તો પર્યાયને માનતો નથી પણ દ્રવ એટલે એકલી પર્યાયો છે એમ કહી દીધું. શું? દ્રવ એટલે એકલી પર્યાયો એમ. એટલું બધું પર્યાય ઉપર ત્યાં વજન આવ્યો. એને પર્યાયનું પડખું ખૂટી રીતે છોડી દીધું છે તો એને એમ સમજાવે છે, સુધા શુદ્ધ પર્યાયનો પિંડ તે દ્રવ છે એમ પિંડ. એવી રીતે એટલે સાંગોપાંગ બરાબર એને પદાર્થનું જ્ઞાન થાય તો ખોટી ભ્રમણાએ ચડીને ભૂલ કરી બેસે. જીવ એકલો સામાન્ય નથી એટલે એમ કહ્યું આ આગમ ચિઠ્ઠા જેઠા, આગમ ચેષ્ટા છે તે શ્રેષ્ઠ છે, જ્યેષ્ઠ છે. સ્વરૂપ લક્ષે આગમનો પરિચય રાખવો અથવા આગમની પ્રવૃત્તિ રાખવી, કેમ કે છદ્મસ્થને ઉપયોગ સ્વરૂપમાં એકાકાર રહેવાનો સમય બહુ અલ્પ છે. જો અંતર્મૂર્ત ઉત્કૃષ્ટ અંતર્મૂર્ત રહે તો કેવું જ્ઞાન થાય, પછી તો બહાર આવવાનો પ્રશ્ન નથી. પણ એ પહેલાં જે ત્રુટક ત્રુટક આવે છે એનો કાળ બહુ અલ્પ છે અને બહાર રહેવાનો કાળ ઘણો છે. એમાં ચોથા પાંચમા ગુણ સ્થાને તો ઘણો અંતરાળ છે શુદ્ધ ઉપયોગને ને સવિકલ્પને. છઠ્ઠા સાતમામાં પણ શુદ્ધોપયોગ કરતા અશુદ્ધ ઉપયોગનો કાળ ડબલ છે. શુદ્ધોપયોગમાં મુનિ રહે તેના કરતા વિકલ્પમાં બમણો કાળ રહે છે, ત્યાં પણ ઓછામાં ઓછો બમણો છે. ઓછામાં ઓછો કે વધુમાં વધુ પણ એટલું જ પરિમાણ છે, તો પણ છે તો ડબલ ને. તો ઉપયોગને ક્યાં ક્યાં ઉપયોગ લાગે કે જે શુદ્ધાત્મામાં એને ઉપયોગ સ્થિર કરવો છે એવા શુદ્ધાત્માનું વિવરણ જે સાહિત્યમાં છે, આગમમાં છે, એના ત્યાં એ ઉપયોગને લગાવે છે. બીજા અન્ય નિમિત્તોમાં એના ઉપયોગને લગાવતા નથી. આમ સામાન્ય પરિસ્થિતિ છે. જીવ તેના વિશેષો સહિત છે, જીવ અજીવ સામાન્ય છે અને આશ્રવવાદી પાંચ તેના વિશેષો છે. જીવ અને અજીવ બે દ્રવ્ય લીધા સામાન્ય, તેના વિશેષોમાં પાંચે પ્રકારની આશ્રવ બંધ સંવર નિર્જરા અને મોક્ષ. કર્મ પરમાણુમાં પણ એ તત્વો લયા લીધા અને જીવના ભાવમાં પણ એ પાંચે તત્વો લીધા. પરસ્પર મેળ જોઈને, સદ્રષ્ટા જોઈને બંનેના નામ એક સરખા છે અને નિમિત્ત નૈમિતિક બંને પર્યાયો વચ્ચે સંબંધ રહેલો છે. આ જાણ્યા વિના અજ્ઞાની લોકો વ્રતપમાં ધર્મ માને છે. શું છે કે ત્રણેય સંપ્રદાય ફિરકા, સંપ્રદાયના ફિરકા જે છે અત્યારે વિદ્યમાન, એમાં જે પ્રવૃત્તિ જોવામાં આવે છે એમાં નવતત્વવાદી તત્વજ્ઞાન વિષયક પ્રવૃત્તિ ઘટી ગઈ છે અને લોકો વ્રતપની અંદર પોતાની શક્તિનો ઉપયોગ કરે છે. તો આ જાણ્યા વિના હે ઉપાદેયનું તાત્વિક રીતે જ્ઞાન કર્યા વિના, સમજણ કર્યા વિના લોકો વ્રતપમાં ધર્મ માને છે એ કરે છે ને એમાં ધર્મ માને છે કે આટલું તપ કર્યું એટલે એટલો ધર્મ થયો, અથવા આ જે કાંઈ કરવામાં આવે છે એ બધા આરાધનાના પ્રકારો છે. અનેકવિધ પ્રકારે જે ક્રિયાઓ કરવામાં આવે છે તેને આરાધના ગણવામાં આવે છે. હે ઉપાદે તત્વોનું જ્ઞાન નથી, સમજણ નથી અને સિદ્ધિ આરાધના થાય એવું તો કદી બનતું નથી, છતાં એને સંપ્રદાયોમાં આરાધના માનવામાં આવી છે. અંધુ માને છે, ઉલટાનું ગ્રહિત મિથ્યાત્માં જાય છે. આશ્રવ અને બંધ થાય છે શુભ પરિણામોમાં, શુભ પ્રકૃતિનો માને છે કે અમને સંવર થાય છે, નિર્જરા થાય છે અને આમ કરતા કરતા કદીક અમારો મોક્ષ થઈ જશે. એ તો દૂર જાય છે ધર્મથી, તો ઉલટા દૂર જાય છે, કેમ કે તત્વને વિપરીત સાધે છે. જે હે તત્વો છે એને ઉપાદેયપણે સાધે છે, જાણે છે પણ એવું ને માને છે પણ એવું, એટલે કરે છે પણ એવું એમ થાય છે. બેસી ગયા ને પૂનમ થી ચૌદશ થી ચાતુર્માસ બેસી ગયા ને, એટલે આરા ચાતુર્માસની આરાધના કરવાનું ચાલશે સંપ્રદાયમાં, એ ખરેખર આરાધનાનું સ્વરૂપ
નથી.
સમ્યક દર્શન નામ ચારિત્રાણી મોક્ષ માર્ગ, મોક્ષ માર્ગ એક જ આરાધન છે. આ સમ્યક દર્શનની તો ખબર નથી કે કેમ પ્રાપ્ત થાય ને કેવું હોય, સમ્યક જ્ઞાનનો વિષય શું છે, કયા પ્રકારે છે, એ સ્વરૂપની ખબર નથી. સિદ્ધ આરાધનાની વાત ચાલે છે, એ વાત તો કોઈ રીતે સફળ થાય એવું નથી. આરાધના એટલે રાધ એટલે સેવવું, આરાધ એટલે સારી રીતે સેવવું, અને અપરાધ એટલે માઠી રીતે સેવવું. મૂળ ધાતુ છે શબ્દનો સંસ્કૃતમાં આરાધ ધાતુ છે, પછી બધા ઉપસર્ગ લાગે છે આરાધ ને અપરાધ ને એ બધા, પણ રાધ એટલે સેવવું એવો એનો અર્થ છે. ગાયું છે આમાં પદ છે દેવચંદજીનું છે, આનંદજીનું છે. ભ્રંગેલી કાને છટકાવે જે તે ભ્રંગી જગજો, ઇલિકા એટલે ઈયળ, ભમરી ઈયળ ને ડંખ મારે છે, એ એને સેવે છે, આ ઈંડાને સેવે છે કે એની મરઘી, જે ઈંડા મૂકતા પક્ષીઓ છે ઈંડાને સેવે છે, તો ઈંડામાંથી પક્ષી થાય છે એમને, ઈંડાને ફોડે તો અંદર કાંઈ પક્ષી નથી, એ તો આપણા રસ નીકળી જાય છે, પણ એને સેવે છે અંદરથી, એની પર્યાયાંતર થઈને જીવ આવે છે બહાર, એવી જ રીતે ત્યાં એ વાત લીધી છે કે જે આરાધન કરે છે સેવે છે ત્યાં એવો જ ભાવ છે. આગલું પદ શું છે મને યાદ નથી, આગળનું પદ યાદ છે, એમાં શ્રીમદજીના પત્રોમાં આવે છે, ત્યાં એ વાત લીધી છે. ભમરી છે ઈયળને ડંખ મારે છે, ઈયળમાંથી ભમરી થાય છે. આમ તો ઈયળ બે ઇન્દ્રિય પ્રાણી છે, ભમરી ત્રણ ઇન્દ્રિય પ્રાણી છે, પણ એવું જ કોઈ પ્રકાર છે. નવી નિક્ષેપ પ્રમાણ દ્વારા રાગ સહિત વસ્તુનું જ્ઞાન કરવું. રાગ સહિત એટલે રાગ, જે રાગ દશામાં ઉભો છો, જે સરાગ દશામાં ઉભો છો, એ સરાગ દશામાં પ્રથમ નય નિક્ષેપ પ્રમાણ દ્વારા વસ્તુનું જ્ઞાન કરવું, તે સરાગ દશાની પ્રથમ યોગ્યતા છે, તે પ્રથમ યોગ્યતા છે. એ પ્રાથમિક યોગ્યતાનું ઠેકાણું ન હોય ને સીધું આરાધન કરે તો પાછો આરોપ એ લોકો એમ કરે કે તમે આ તત્વજ્ઞાનની વાત કરો છો એ તો મોટી બીએ એલએલબીની છે, ને અમે રહ્યા એકડિયા જેવા, અમને કઈ આવડે નહી. પણ ભાઈ આરાધનાનો વિષય બીએ એલએલબીનો છે, પ્રથમ તો એને નય પ્રમાણ નિક્ષેપ દ્વારા તત્વની સમજણ કરવી એ એની પ્રાથમિક ભૂમિકા છે અને પ્રાથમિક યોગ્યતા છે. આરાધનાનો વિષય ઉત્કૃષ્ટ અને ઊંચો છે, શ્રદ્ધા જ્ઞાનથી તો આરાધનાનો વિષય ઊંચો છે. ચરિત્રમ ખલુ ધર્મો, એ તો ચારિત્ર છે, એ તો ખરેખર ધર્મ છે. સ્વરૂપ સ્થિરતા રૂપ ચારિત્ર, એ ચારિત્ર એ ખરેખર ધર્મ છે, એ તો ઊંચો વિષય છે. તો કહે છે કે નહીં, એ અમારો એકડિયાનો વિષય છે, અને આ સમજણ કરવી એ બીએ એલએલબી નો વિષય છે. આ ઉલટું સુલટું ચાલે છે, જ્ઞાની અજ્ઞાનીના જે ચાલવાના રસ્તા છે એ ઉલટા સુલટા છે. એક રસ્તે ચાલતા મોક્ષે જવાય છે, અને બીજા રસ્તે ચાલતા સંસાર પરિભ્રમણને પરંપરા એ નિગોદમાં જવાય છે. આ પરિસ્થિતિ થાય છે.
જ્ઞાન
વસ્તુનું જ્ઞાન કરવું એટલે જીવ જીવ પદાર્થોનું એના વિશેષો સહિત જ્ઞાન કરવું, વસ્તુનું જ્ઞાન કરવું એટલે આત્મામાં પુણ્ય શું, પાપ શું, સંવર શું, નિદ્રા શું, મોક્ષ શું, બંધ શું, એનું તાત્વિક જ્ઞાન કરવું. એમ કે સમયસારનો બંધ અધિકાર લીધો તો ત્યાં બંધ તત્વનું નિરૂપણ કરતા એમ કહ્યું કે રાગાદી સાથે ઉપયોગનું જે એકત્વ થાય છે એ એકત્વમાં ઘણો રસ હોય છે ત્યારે થાય છે. તો એ જે રાગમાં હુંપણાની ભાવની જે ચિકાશ છે એ બંધ તત્વ છે એમ લીધું. એટલે તો આશ્રમ અને બંધને જુદા પાડ્યા છે. શું આશ્રમ અને બંધને જુદા પાડ્યા છે? કેમ કે અહીંયા હે ઉપાદેયના દ્રષ્ટિકોણથી નવ તત્વનું નિરૂપણ છે અને તેથી એક અજીવમાં પાંચ દ્રવ્યો લઈ લીધા, ઉદ્ગળ દ્રવ્યો અનંતા, મહાન ક્ષેત્રથી અનંત છે એવું આકાશ, અસંખ્ય કાળાણુઓ લઈ લીધા અને ચૌદ બ્રહ્માંડમાં વ્યાપક છે એવા, અસંખ્ય યોજનમાં વ્યાપક છે એવા ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય, પાંચનું એક ખાતું બનાવ્યું. જો નવ ખાતા પાડીએ ખાતા વહીમાં ખતવવા માટે, તો આ પાંચમાં પરમાણુની સંખ્યા અનંતી, કાળાણુની સંખ્યા અસંખ્ય, આકાશ ક્ષેત્રથી અનંત અને ધર્માસ્થિ અધર્માસ્થિ અસંખ્ય યોજનના લોક વ્યાપક દ્રવ્યો, એ પાંચને એક જ ખાતું આપ્યું. એટલે એક ખાતામાં 20-20% જગ્યા મળી દરેકને. પછી સંખ્યા ગણો તો કોને કેટલી મળી? એક પરમાણુને અનંતમાં ભાગે મળી. જીવને એક ખાતું આપ્યું, જીવ સામાન્ય જે પરમપારિણામી ભાવ પરમાત્મ તત્વ છે એને એક સુવર્ણ ખાતું આપ્યું. પછી એનો આશ્રય કરવા માટે જે એમાં ભેદ પ્રભેદો પડે છે એને ત્રણ ખાતા એના પાડ્યા, સંવર, નિર્જરા ને મોક્ષ. શુદ્ધિનો પ્રારંભ થયો, શુદ્ધિની વૃદ્ધિ થવી અને શુદ્ધિની પૂર્ણતા થવી. તાત્વિક દ્રષ્ટિએ ત્રણ ભેદ પાડ્યા. અને જે હેય તત્વ છે, અનાદિનો જીવ જેની અંદર રમી રહ્યો છે, એવા પુણ્ય, પાપ, આશ્રમ અને બંધ અશુદ્ધ પર્યાયના ચાર તત્વો પાડ્યા એને ચાર ખાતામાં ખેંચ્યા. એક ભાવને જીવના એક સમયના વિકારી પરિણામના ચાર ખાતા કરી નાખ્યા એને એને પૃથક્કરણ કરવા માટે એનો એનાલિસિસ કરે છે. આ કરે છે કે નહીં? લેબોરેટરીની અંદર માઇક્રોલોજિસ્ટ બધા કે ભાઈ આમાં આ જંતુ કેટલા, આ જંતુ કેટલા, એક લોહીનું ટીપું લઈએ અને એમાં કેટલાય વિભાગથી એને જુએ, એમ જે અશુદ્ધિથી બચવું છે, જે રોગ અનાદિનો જીવને લાગુ પડ્યો છે અને જેનાથી એ રખડે છે, જેનાથી એને અનંત દુઃખમાં સબળવું થાય છે, જે દુઃખ જોયા જાય નહીં, ભોગવા જવાનો ક્યાં સવાલ છે, જોયા જાય નહીં એવા દુઃખમાં જીવો છે, એનો નાશ કરવા માટે, એ રોગનો નાશ કરવા માટે એના ચાર પડખાથી એને નવ તત્વોમાં સ્થાન આપ્યું. નવમાં ચાર એના અને શુદ્ધિના વિષયમાં ત્રણ પડખા પાડ્યા. આ વસ્તુ પહેલા પ્રાથમિક યોગ્યતામાં આ વસ્તુ સમજ્યા વિના ચારે પડખેથી નહીં નિક્ષેપ અને પ્રમાણ દ્વારા. કેમ કે પુણ્ય પણ આશ્રવ છે ને પાપ પણ આશ્રવ છે. એમ આશ્રવના બે ભેદ, પુણ્યાશ્રવ અને પાપાશ્રવ. આશ્રવ સામાન્ય છે બંનેમાં, પણ તત્વદ્રષ્ટિએ પુણ્ય, પાપ, આશ્રમ અને બંધ એવા ચાર ભેદ છે. કેમ કે પુણ્યને પુણ્ય તત્વથી જોવું છે એનું તે પણ જોવું છે, પાપમાં પાપ તત્વનું પાપ પણ જોવું છે, આશ્રમમાં આશ્રમ આવવું આવવું શ્રવવું એ તત્વને જોવું છે. અને બંધમાં અટકવું છે એને જોવું છે, પ્રતિબંધ થાય છે એ જોવું છે. ચાર કેટલી સૂક્ષ્મ દ્રષ્ટિ છે એની અંદર, માઇક્રોલોજિસ્ટમાં છે એવું આમાં છે. એક ભાવ, એક સમયનો એક ભાવ ને તત્વ ચાર એની. સાધક દશામાં મિથ્યા દ્રષ્ટિ ને ચાર છે, આશ્રવ બંધ પુણ્ય પાપ. એવું વસ્તુનું જ્ઞાન કરવું તે પ્રથમ યોગ્યતા છે. કેવી રીતે માર્ગે ચડાય એ પણ, જેમાં માર્ગનું નિરૂપણ કર્યું છે એવા આગમથી એ વાતને સમજવી જોઈએ. આમ તો વાણિયાની કોમ ચતુર ગણાય છે, કોઈ ગમે તેવો નફાવાળો વેપાર બતાવે તો ચારે બાજુથી ચોકસાઈ કર્યા પછી, પહેલા જો ટ્રાયલ બેસ ઉપર નાના પાયા ઉપર કામ થતું હોય તો નાની એવી ટ્રાયલ કરી લઈએ અનુભવ લેવા માટે, અને કાં તો કે હું તમારે ત્યાં કામ કરવા શીખું બેસું એમાં કાંઈ નાનક નહીં, ને મને ફાવી જાય પછી ધંધો. ભલે વાત નફાનો ધંધાની છે, નફાવાળી વાત છે, પણ નફામાં નુકસાન થઈ જાય છે નફો કરવા જતા. એવી ચાલાકી ને ચતુરાઈ એની સંસારમાં તો છે. અહીંયા એમને વાંધળુકિયા જવા દે છે. જે શાસ્ત્રોમાં જે પૂર્વાચાર્યો પૂર્વજો છે તો બધા જે પૂર્વજોએ જે વાત સંગ્રહી છે જ્ઞાન ભંડારમાં, એની સામું જોવાની દરકાર કર્યા વિના, એનો ઉકેલ કરવાની દરકાર, ઉકેલ લાવવાની દરકાર કર્યા વિના એમ મેમ આંધળુકિયા ગાડરિયા પ્રવાહની જેમ ઝીકે રાખે છે ધર્મના પ્રકરણમાં. તાવડી લેવા જાય ને જેટલી પરીક્ષા કરે એટલી પણ પરીક્ષા કરતા નથી. તાવડી કરતા સસ્તો બનાવ્યો ધર્મને. ક્યાંય વાણિયાની ચતુરાય, આ તો બહુ કિંમતી વિષય છે. બારમાં રૂપિયાના પાય કરતા ધર્મ છે એ તો વધુ કિંમતી ચીજ છે, ઉત્કૃષ્ટ તત્વ છે, ઉત્કૃષ્ટ ભાવ છે. એમાં વધારેમાં વધારે ચોકસાઈ કરવી જોઈએ. એટલે તો આચાર્યો એ કહ્યું છે કે અમે આજ્ઞા પ્રધાનીને અમારો ખરો શિષ્ય કહેતા નથી. ટોડરમલજી એ વાત ચર્ચી છે. પરીક્ષા પ્રધાનીને અમે ખરો શિષ્ય કહીએ છીએ એવી વાત કરી છે. માટે તું પરીક્ષા કર, આ વિષયમાં છંછેડીને વાતને નક્કી કર કે આમાં સત્ય શું છે, પછી પગલું ભરજે, ડગલું માંડજે કે હવે કઈ દિશામાં મારે જવું છે. એમ નેમ જો વેપાર કરવા જઈશ ઉપયોગનો તો નફો કરવાને બદલે મોટું નુકસાન કરી બેસીશ. પછી સ્વભાવના લક્ષ્ય વસ્તુનું જ્ઞાન કરવું પ્રથમ, પછી સ્વભાવના લક્ષ્ય રાગનો અભાવ થાય છે. જેને જીવ તત્વમાં જીવ સ્વભાવ સમજાય છે અને એ જીવમાં રહેલું અનંત ગુણોનું અનંત સામર્થ્ય પણ સમજાય છે ત્યારે એનું લક્ષ્ય એને બંધાય છે. એનો એને અપૂર્વ મહિમા ઉત્પન્ન થાય છે અને એ વિતરાગી તત્વના લક્ષ્ય એને રાગનો અભાવ થવાની શરૂઆત થાય છે. એ સિવાય વિતરાગ ધર્મ પ્રાપ્ત થવાનો તો બીજો કોઈ પ્રકાર છે, ત્રણ કાળ ત્રણ લોકમાં બીજો કોઈ પ્રકાર નથી. પછી સ્વભાવના લક્ષે રાગનો અભાવ થાય છે. આ પ્રયોજનભૂત રકમ છે. આ નવતત્વનો વિષય વૈભ પાદેના પ્રયોજનની દ્રષ્ટિથી બધી પ્રયોજનભૂત રકમ છે. એની ઉપેક્ષા કરીને ધર્મની અંદર કાંઈ કરવા માગે તો થાય એવું નથી. તે છૂટી જાય, પ્રયોજનભૂત રકમ છૂટી જાય, તો પછી કાંઈ પણ કાર્યકારી નથી. જે કાંઈ કરે એમાં કાંઈ કાર્યકારી નથી. બધું છાલ ઉપર લીપણા જેવું છે, એટલે રાખ ઉપર લીપણું કરવા જેવું છે, એનાથી કાંઈ મળે એવું નથી. એ 971 છે, 972. શુભ અશુભ ભાવ બંને મટાડવાનો હેતુ છે. તે હેતુ જેને ભાસતો નથી તે કેવળ જાણપણાથી માનને જ વધારે છે. અહીંયા શું કહેવું છે કે આવા તત્વજ્ઞાન વિષયક શાસ્ત્રો પણ ઘણા જીવો વાંચે છે, જેમાં નવ તત્વોનું પદ્ધતિસર વ્યવસ્થિત નિરૂપણ છે. એનું અધ્યયન કરનારા જીવો પણ અનેક નીકળે છે. એમાં પણ કેટલાક જીવો શું ભૂલ કરી બેસે છે એની અહીંયા લાલ બત્તી મૂકી છે. કે ભૂલી જાય છે કે શુભાશુભ ભાવ બંને મટાડવાનો હેતુ છે. રાગ દ્વેષ અને મોહ જે વિકારી પરિણામ છે, અને બે ભેદે શુભાશુભ ભાવે પરિણમે છે. કષાયની મંદતા અને કષાયની તીવ્રતા એવા બે ભેદે જે પ્રવર્તે છે તેનો અભાવ કરવાનો હેતુ છે. અને એ હેતુ એને ક્યારે પણ લક્ષમાંથી બહાર જવો જોઈએ નહીં. માણસ વેપાર કરે ત્યારે ખરીદે, વેચાણ કરે, ગમે તે પ્રક્રિયા કરે, સારો ગ્રાહક હોય તો એની પાછળ ખર્ચ કરે, પણ એનો હેતુ છે એમાં જરા પણ ફેર પડતો નથી. પ્રક્રિયામાં ફેર પડે છે પણ હેતુમાં ફેર પડે છે ક્યાંય? ક્યાંય હેતુ બદલાતો નથી. આ પૈસા આપે, કામ કઢાવવા માટે પૈસા આપે તો આપે છે કે લે છે? હેતુ તો બરાબર છે, એના હેતુમાં કઈ ફેર પડતો નથી. એમ શુભ અશુભ ભાવ બંને મટાડવાનો હેતુ છે. તે હેતુ જેને વિસરાઈ જાય છે, તે હેતુ જેને ભાસતો નથી કે મારા લક્ષમાંથી આ વાત છૂટી ગઈ, તે કેવળ જાણપણાથી જ માનને વધારે છે. એની પછી બીજી પરિસ્થિતિ ઊભી થાય છે કે એને શાસ્ત્રનું અધ્યયન કર્યું, લોકો નથી જાણતા એવી ઘણી વાત જે આગમની અંદર રહેલી છે ને લોકોમાં પ્રચલિત નથી. આ તો વિષય એવો છે ને, કોઈ લૌકિકથી પાર છે, પારલૌકિક વિષય છે. એટલે ઘણી વાતો, ઘણા ન્યાયો એવા છે કે જે સામાન્ય રીતે લોકોમાં બુદ્ધિમાન માણસો હોય એને પણ એક વખત કાંઈક સમજવાનું વિશેષ મળે એવી વાતો છે એની અંદર. બુદ્ધિમાનમાં બુદ્ધિમાન જીવો હોય, સુપ્રીમ કોર્ટનો ન્યાયાધીશ હોય ને જૈન દર્શનના ન્યાયો એને ન્યાય ગ્રંથો આપવામાં આવે. ન્યાયના અમુક ગ્રંથો છે મોટા મોટા, હજી તો કેટલાય ગ્રંથો એવા છે કે જેનું હિન્દી ગુજરાતી કાંઈ થયું નથી, સંસ્કૃતમાં માગધીમાં પડ્યા છે. મોટા ગ્રંથો છે, પ્રમેય કમલ માર્તંડ ને એ બધા એટલા ન્યાય ગ્રંથો છે. એટલો બધો ન્યાયનો વિષય પીડ્યો છે કે જે ન્યાયની અંદર સુપ્રીમ કોર્ટનો ન્યાય તોડતા હોય એને પણ એમ થાય કે આ કોઈ જૈન દર્શનની અંદર ન્યાયનો વિષય છે, એ ગજબનો છે. કેમ કે સંપૂર્ણ શુદ્ધિ એ જેનો દ્રષ્ટિકોણ છે ને એ જેનો લક્ષ છે ત્યાંથી ન્યાય નીકળ્યા છે બધા. એટલે ન્યાયનો વિષય બહુ ઉત્કૃષ્ટ છે આની અંદર. એવા અનેક પ્રકારના વિષયો જાણપણામાં આવે છે ત્યારે એને હેતુ ચૂકી જનારને, રાગદ્વેષ મટાડવાનો હેતુ છે એવું ચૂકી જનારને અવશ્ય માન વૃદ્ધિ થવાનો પ્રકાર ઉત્પન્ન થઈ આવે. કાંઈક ને કાંઈક તો એનું પ્રયોજન તો છે. આ લૌકિક જીવનું તો અનાદિનું લૌકિક પ્રયોજન છે. જ્યાં સુધી લૌકિક પ્રયોજનનો અભાવ ન કરે અને અલૌકિક એવી વિતરાગતા પ્રાપ્ત કરવાનું પ્રયોજન રાખીને રાગદ્વેષને મટાડવાનો ઉપાય ન કરે સમ્યક પ્રકારે, તો એ લૌકિક પ્રયોજનની દિશામાં જ કાંઈ ને કાંઈ રીતે આગળ વધશે. જો ત્યાગી થશે તો માન વધારશે, ભોગી હશે તો આર્થિક પ્રયોજનથી પ્રવૃત્તિ કરશે, કાંઈ ને કાંઈ તો કરશે કરશે ને કરશે. બે પ્રકાર છે એની અંદર. આ ક્ષેત્રમાં પ્રવેશ કરવા વાળા, શાસ્ત્રનું અધ્યયન કરવા વાળામાં કેટલા ત્યાગી હોય છે, બાહ્ય ત્યાગમાં આવેલા જીવો હોય છે, બંને અજ્ઞાની હોય, કેટલાક તો ભોગી હોય છે, ગ્રહસ્થી હોય છે. તો ગ્રહસ્થી હશે આર્થિક પ્રયોજન બાજુ એને એ વૃત્તિ ગયા વિના રહેશે નહીં. એટલે આર્થિક પ્રયોજનને લક્ષ્યમાં રાખીને જ પ્રવૃત્તિ કરશે. જે ત્યાગી હશે એ માનની પ્રવૃત્તિને, માનને લક્ષ્યમાં રાખીને પ્રવૃત્તિ કરશે. બેમાંથી એક વિષયથી આ વિના રહેશે. પછી એમાં માયાચાર આદિ પ્રકાર છે, એ ગર્ભિત છે, એ તો એમાં આવ્યા વિના રહે. જ્યાં માન ઉત્પન્ન થાય ત્યાં માયા તો એક સિક્કાની બીજી બાજુ જેવી છે, એની સાથે જ આવ્યા વિના રહે નહીં. એવું જ લોભમાં છે, એમાં પણ માયા આવ્યા વિના રહે નહીં. શું કહે છે કે તે કેવળ જાણપણાથી માનને જ વધારે છે અને મનુષ્ય ગતિમાં આ પ્રકાર વિશેષ હોવાથી આના ઉપર વિશેષ વિશેષ તત્વજ્ઞાનમાં એનો વિસ્તાર કરવામાં આવ્યો છે કે ભૂલે ચૂકે પણ માન એક એવો છૂપો દુશ્મન છે કે જે પોતાથી પોતાને પકડાતો નથી. શ્રીમદજીએ ગાયું છે, માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય. નિજ છંદે એટલે પોતે એની ઈચ્છા રાખે કે મારે માનને મારવું છે, પણ એ મારવું કઠણ છે પોતાને. જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસ કહેવાય. જ્યાં સત્પુરુષની મહાનતા પોતે જુએ છે ત્યારે સહેજે પોતાને પોતાનું એનાથી હીનત્વ છે એ જણાય છે. જ્યારે પોતાનું હીનપણું ખ્યાલમાં આવે છે ત્યારે એને માન થતું નથી. માન તેને થાય છે કે જેને પોતાની અવસ્થામાં હીન પરિણામ થતા હોવા છતાં એને ખોટી રીતે ગૌણ કરીને માત્ર પોતાની મોટાઈની કલ્પના આવે છે તેને માન થાય છે, પોતાની મહત્તાની કલ્પના થાય છે. છે તો પરિણામમાં તો હીનપણું છે અને બીજા જીવોની દ્રષ્ટિમાં મોટા મોટાપણું મારું રહે એવી એક કલ્પના માત્ર છે. આ તો કલ્પના જ માત્ર છે બિલકુલ. એમાં જે જીવ કલ્પનામાં ફસાયો છે એ એવી વિચિત્ર ચુંગાલમાં પકડાયેલો છે કે ત્યાંથી છૂટવું બહુ મુશ્કેલ છે. બહુ વિચિત્ર પરિસ્થિતિ છે કે ત્યાંથી જીવ નીકળી શકતો નથી. તીવ્ર માનને પછી અભિમાન કહે છે. પછી એના બોલવામાં, એની રીતમાં, વર્તણૂકમાં બીજાને નીચા જોવા, પોતાને ઊંચો બતાવવો, બીજાને નીચા બતાવવા, એવા અનેક પ્રકારની ચેષ્ટાઓથી જાય છે. એને બીજા પણ સમજી શકે છે કે હવે આ ભાઈને જરા અભિમાન વધેલું છે. પછી તો કોઈ મહાન હોય વ્યક્તિ એને પણ પોતે નીચા ગણે, ખરેખર મહાન હોય સત્પુરુષો હોય એને પણ અવગણે, એ બધા પ્રકારે માં આવ્યા વિના હેતુ ચુકાઈ જાય તો વિવેદ થાય, બીજું શું થાય? હેતુ તો લાભ નો છે, લાભ ચુકાઈ જાય તો શું થાય? નુકસાન. ત્રીજું તો કોઈ પરખું નથી એનું, ત્રીજો તો કોઈ પ્રકાર નથી. હે, બહુ મોટું નુકસાન થાય. તમે પર્વતની ટોચ ઉપર જતા હો, ધાર ઉપર જતા હો, એકાદ પગ લથડે તો એક પગ લથડે એમાં આંખો મરી જાય. એક પગ લથડે ને તમારા આંગળો બાંગળો કઈક વળી જાય તો ઠીક છે, કઈ મચક આવે ને સોજો આવે તો ઠીક છે. ક્યાંથી લથડ્યો એ તો કોણ એમ છે. જેમ જેમ આગળ જવાનું છે તેમ તેમ જવાબદારીનું સ્થાન વિશેષ છે, એમ તેમ જવાબદારીનું સ્થાન વિશેષ થાય છે. જાણ પણ વધે છે તો બીજાને ખબર પડે કે આને જાણ પણ છે, તો પાંચ જણા પૂછે, પાંચ પૂછે તો એને એમ થાય કે આ પૂછે છે, મને જવાબ આવડે છે. જે વાત પોતે શીખવા દાખલ થયો હોય એ શીખડાવવા પરિસ્થિતિમાં આવી જાય છે, એટલે માનમાં આવવું તો સહેજે થઈ જાય એવું બને છે. જીવ જ્ઞાન સ્વરૂપ છે એમ અમે જાણીએ છીએ એમ અજ્ઞાની કહે છે, પણ રાગાદી મટાડવા જેવા છે, શુભભાવ પણ મદદગાર નથી, આદરવા યોગ્ય નથી, એવું જાણવું ન કરે તો તેનું કાર્ય કેવી રીતે સિદ્ધ થાય? શું કહે છે કે ટૂંકામાં એમ નહીં લે છે કે જીવ જ્ઞાન સ્વરૂપ છે, એ તો ખબર છે. હવે જીવ જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન ને આનંદ જીવનો સ્વભાવ છે, એ તો અમને ખબર છે. તને ખબર છે તો એ ખબર છે એની પાછળ તારું અનુસરણ કેટલું, અને જે જ્ઞાન ને આનંદ સ્વભાવ છે અસ્થિથી નાસ્તિથી રાગદ્વેષ મોહ રહી છે, તો રાગદ્વેષ મોહ મટે એનો પ્રકાર શું? ખબર છે એનો અર્થ શું? ઘરમાં ચોર આવ્યા પછી કોઈ એમ કે ખબર છે હવે ચોર આવી ગયા, એ તો ખબર છે. આ જેમાં દાગીના મૂક્યા છે એ કબાટ ખોલ્યો તો કે ખબર છે, આ લઈને હાલતો થયો તો કે ખબર છે, પણ શું ખબર છે તને? ઉપડી ગયું બધું, તારું ધન બધું ચોરાઈ ગયું, ખબર છે? ખબર છે શું કામ લાગે એમાં? કે આત્મામાં જ્ઞાન અને આનંદ સ્વભાવ છે કે ખબર છે? કે એ રાગ દ્વેષમાં લૂંટાઈ જાય છે તો કે ખબર છે, પણ શું ખબર છે? આ લૂંટાઈ ગયો તું તો ખબર છે, ખબર છે એમાં કામ આવે એવું થાય છે. જી, અમે જાણીએ છીએ એમ કહે છે, પણ રાગાદી મટાડવા જેવા છે, શુભભાવ પણ મદદગાર નથી, આદરવા યોગ્ય નથી, એવું જાણવું ન કરે. એવું જાણવું ન કરે એટલે કે એ પ્રકારના પ્રયોગમાં પણ ન આવે. નહીતર વળી એમ કે કોઈ પહેલા તો અમે નહોતા જાણતા, પણ ગુરુદેવને સાંભળ્યા પછી તો અમે બરાબર જાણીએ છીએ કે સ્વભાવ પણ મદદગાર નથી ને આદરવા યોગ્ય નથી. અને સ્વાધ્યાયમાં પણ એ વાત અમે રોજ વિચારીએ છીએ, એ વાત લાગુ કરવી કે ન કરવી, કે આ બધું કહેવા માત્ર નથી, કે માત્ર વિકલ્પ કરવા માત્ર પણ નથી. કહેવું પણ વિકલ્પ પૂર્વક છે ને, પણ એનો અંદર માં સાક્ષાત એનો પ્રયત્ન ચાલવો. જે શુભાશુભ ભાવમાં દુઃખ છે, મલિનતા છે, અને વિતરાગી સ્વભાવથી રાગની જે વિપરીતતા છે, સ્વભાવ વિપરીતતા છે, ત્યાંથી ખસવાનો અને જ્ઞાનાદિ સ્વભાવ પ્રત્યે વળવાનો પ્રયત્ન ચાલવો જોઈએ. અભ્યાસ પ્રયત્ન ન હોવો જોઈએ. વાંચનનો અભ્યાસ નહીં, શ્રવણનો અભ્યાસ માત્ર નહીં, પણ પ્રયત્નનો અભ્યાસ એને હોવો જોઈએ. પછી ભલે એ અભ્યાસ કરવામાં પ્રાપ્તિમાં વાર લાગે, પણ અભ્યાસ તો હોવો જોઈએ કે નહીં? પ્રયત્ન નો હોય તો કાર્ય થાય. એટલે એ આદરવા યોગ્ય નથી, એમાં આદરવાનું આવી ગયું. આ આદરવા યોગ્ય નથી એમ, મદદગાર નથી એમ જાણ્યું એમ નહીં, તે આદરવા યોગ્ય નથી. જો સ્વાધ્યાયનો વિષય જેવો છે કે એમાં શ્રદ્ધા જ્ઞાન કેળવવાની સાથે આચરણનો પ્રકાર સાથે સાથે જ રાખવામાં આવ્યો છે. એ આદરવું તે આચરણ છે. જ્ઞાનમાં સમજણ કરવી, સમજણના પ્રતીત સહિત સમજણને કરવી અને એ વિષયને આદરવો, એ પ્રકારે એને આગળ વધવું જોઈએ. ભૂમિકામાં એને મુમુક્ષુની ભૂમિકામાં એ પ્રકારે આગળ વધવું. એવું ન કરે એમ તો તેનું કાર્ય કેવી રીતે સિદ્ધ થાય? એનું કાર્ય કોઈ રીતે સિદ્ધ થાય નહીં. પછી ભલે હેતુને વિસરીને પછી આ જિંદગી આખી ભલે શાસ્ત્ર વાંચ્યા કરે, સાંભળ્યા કરે અને તત્વજ્ઞાન સંબંધિત વિકલ્પો કર્યા કરે, પણ એમાંથી તો અગ્રહિત મિથ્યાત સાધક છે અને ગ્રહિત મિથ્યાત સાધ્ય છે, એ પરિસ્થિતિ આવીને ઊભી રહેશે. જો જીવ યથાર્થ પ્રકારે તત્વજ્ઞાનને હસ્તગત કરીને પોતાના સ્વકારને આદરે નહીં, તો એ અગ્રહિત મિથ્યાતમાંથી ગ્રહિત મિથ્યાતમાં ચાલ્યો જાય છે, આ પરિસ્થિતિ ઊભી થાય છે. અનુભવ પ્રકાશનો સાધ્ય સાધકનો ભેદ લીધો છે ને, એ આ પરિસ્થિતિ છે. તેથી એકલા આત્માને અથવા સ્વપરને જાણે પણ પાંચ વિશેષોને ન જાણે તો કાર્યકારી નથી. એને એકલા આત્માને અથવા સ્વપરને જાણે, જાણે એટલે જાણપણું કરે એમ, આત્માને જાણે એટલે આત્માનો અનુભવ કરે એમ નહીં, માત્ર આત્મામાં આ પ્રમાણે અનંત ગુણ છે, ફલાણું છે, ફલાણું છે, દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ આમ છે, આમ છે એમ જાણે. પણ તાત્વિક દ્રષ્ટિએ જેનું હે ઉપાદેયપણું છે, એવા જે પાંચ તત્વો આશ્રવ બંધ સંવર નિદ્રાને મોક્ષ, એને ન જાણે તો કાર્યકારી નથી. હવે જાણવામાં ભાવ ભાષણનો વિષય તો આગળ લઈ લીધો છે એમને, કે જાણવું એટલે ભાવ ભાષણ પૂર્વક જાણવું. પોતાના જ ભાવો છે, પાંચે પ્રકારના ભાવમાં આશ્રવ બંધ પુણ્ય પાપ પોતાના ભાવો છે, એને ન જાણે બાહ્ય અનુકૂળતામાં ઠીક પણ થાય, સુખ લાગે, તો એ અશુભમાં એને ઉપાદેયતા આવી, શુભમાં નહીં પણ અશુભમાં ઉપાદેયતા આવી. તો જે હેય તત્વ છે એને ઉપાદેય ત્યાં થઈ ગયો. તો જાણે તો ખરો કે આ હેય છે, એ ભાવને હેય પણ જાણે, તો હે બુદ્ધિએ થાય તો એને નુકસાન ન થાય, પણ ઉપાદેય બુદ્ધિએ થાય તો નુકસાન થયા વિના રે નહીં. હે બુદ્ધિએ થાય તો નુકસાન મર્યાદિત છે, નુકસાન નથી એમ નથી, પણ એ નુકસાન મર્યાદિત છે. અને ઉપાદેય બુદ્ધિએ થાય આશ્રવ બંધ તત્વ તો અમર્યાદિત નુકસાન છે. એને પહેલા મર્યાદામાં આવવું જોઈએ. જો એનો અભાવ કરવો હોય તો એ વાતને એને મર્યાદિત તો કરી નાખવી. એમને એમ સીધો સર્વનાશ થાય એવો પ્રકાર રાગ દ્વેષ મોહનો નથી, કે સીધું પહેલે ધડાકે કોઈને સર્વનાશ થઈ જાય. અનાદિનો અભ્યાસેલો એવો વિભાવ છે અને અનાદિના એના સંસ્કાર પડ્યા છે એમ છે. દશામાં તો ક્યાં સુધી જાય છે, આ કાળમાં જે મુનિ થયા, કુંકુંદાચાર્ય, મૃતચંદ્રાચાર્ય, ક્ષણમાં છઠ્ઠે ને સાતમે ગુણસ્થાને રહેનારા, ક્ષણ ક્ષણમાં શુદ્ધોપયોગમાં આવનારા, એ પણ પૂર્ણતા થયા પહેલા પાછા સ્વર્ગમાં જાય. ચોથા ગુણસ્થાન નદીનો અભ્યાસ છે, ઊંધો એ સંસ્કારો એમ સીધા પહેલે ભડાકે જતા. આવા મહામુનિઓને પણ આટલો રસ્તો કાપવો પડે છે, અને રસ્તો કાપવામાં સમય જાય છે. એમ જોઈને પોતાની પરિસ્થિતિનો વિચાર કરવો જોઈએ કે એને કેટલી લાંબી મજલ કાપવાની છે. આમ વિચારવા જોઈએ, બરોબર છે. એટલે એને અભ્યાસમાં લાગે એને પણ કેટલી તિખાશ આવવી જરૂરી છે. આ બધું વિચારીને કેટલી તિખાશ આવવી જરૂરી છે. એના બદલે હે તત્વને ઉપાધિ કરી નાખે તો તો છૂટકો થવો મુશ્કેલ છે. એ તો આખું વિપરીત થઈ ગયું, રસ્તો જ ઊંધો થઈ જાય છે. આપણ માર્ગે ચડવામાં પણ એને રસ્તો કાપવો, એમાં ઘણી આરાધના અને ઘણો સમય લાગી જાય છે, બહુ ભવાંતર થઈ જાય છે. કેમકે આ ક્ષેત્રમાં તો કોઈને આ કાળે મુક્તિ થતી નથી, આ ક્ષેત્રમાં આ કાળે જન્મેલાને એટલો પ્રતિબંધ છે. અચ્છા, આ ક્ષેત્રમાં બીજા ક્ષેત્રમાં જન્મ હોય ને આ ક્ષેત્રમાં આવી જાય તો વાંધો ન આવે એને, એમ કેમ છે? ભલે આ કાળે જન્મ હોય, આ કાળે જન્મ આવે ને બીજા ક્ષેત્રમાં આવે તો વાંધો આવે આ ક્ષેત્રે આ કાળે જન્મા હોય એનો ઉત્કૃષ્ટ પુરુષાર્થ છઠ્ઠા સાતમા ગુણસ્થાનથી ઉપર જતો નથી. કારણ શું? હું એક દર્શન પ્રાપ્ત કર્યું, હું દિશા પ્રાપ્ત કરી.
કારણ શું?
કે કારણમાં અનાદિનો અભ્યાસેલો એવો વિભાવ છે, એ સંસ્કાર હજી કામ કરે છે. એટલે તો અમૃતચંદ્રાચાર્ય કહ્યું કે આ સમયસારની ટીકા કરતા મારી જે કલ્માશિત પરિણતિ છે વિશુદ્ધ થાવ એવી મારી ભાવના અભિલાષા છે. અનાદિની જે કલ્માશિત પરિણતિ છે એમ કીધું છે. મુનિ છે, છઠ્ઠે સાતમે ગુણસ્થાને આચાર્ય ભગવાન છે, પંચ પરમેષ્ઠીમાં એનું સ્થાન છે. તો એમ કે છે કે મારી જે કલ્માશિત પરિણતિ એનો નાશ કરવાનો હું ઉદ્યમ કરું.